એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આપણે સૌ યુનો આપણી આસપાસની દુનિયાને સમજવાનો પ્રયત્ન તો કરીએ જ છીએ, પણ અમુક સવાલો એવા હોય છે જે ખરેખર બહુ ઊંડા હોય છે. જેમ કે આ બધું છે શું ખરેખર, સમય એટલે શું, અને હું પોતે કોણ છું. આવા જ કેટલાક મૂળભૂત પાયાના પ્રશ્નોની સફરે આજે આપણે નીકળવાના છીએ, અને આપણી સાથે છે સ્ટીફન મમ્ફોર્ડનું પુસ્તક મેટાફિઝિક્સ.
હા નમસ્કાર. અને જો મેટાફિઝિક્સ શબ્દ સાંભળીને કદાચ થોડું એમ લાગે કે આ બહુ ભારે વિષય છે, અઘરો હશે, પણ ખરેખર તો આ આપણા રોજબરોજના અનુભવોના મૂળમાં રહેલા સવાલોની જ વાત છે. આપણે જાણતા અજાણતા આ સવાલો સાથે જીવીએ છીએ, ખરું ને? આ પુસ્તક છે ને એ આપણને આ સવાલોનો સામનો કરવાની અને કદાચ થોડું સમજવાની એક સરળ રીત બતાવે છે. કેમ કે આ સવાલો કંઈ ખાલી ફિલોસોફરો માટે નથી, એ તો આપણી પોતાની સમજણ આપણા જીવન સાથે જોડાયેલા છે.
બરાબર કહ્યું. એટલે આજની આપણી આ વાતચીતનો હેતુ પણ એ જ છે કે આ પુસ્તકના જે રસપ્રદ વિચારો છે એને જાણીએ, થોડા ઊંડા ઉતરીએ, અને જોઈએ કે આ વાસ્તવિકતાના તાણાવાણાને સમજવાની કોશિશ એ કેટલી રોમાંચક હોઈ શકે છે. તો શરૂઆત કરીએ લેખકથી. સ્ટીફન મમ્ફર્ડ કોણ છે આ, અને એમનો અભિપ્રાય શા માટે મહત્વનો ગણાય છે?
હા, તો સ્ટીફન મમ્ફર્ડ છે ને એ ડરહામ યુનિવર્સિટીમાં મેટાફિઝિક્સના જાણીતા પ્રોફેસર છે. એમનું કામ ખાસ કરીને કારણ અસર એટલે કે કોઝેશન, પછી વસ્તુઓના કુદરતી વલણ કે શક્તિઓ જેને ડિસ્પોઝિશન્સ કે પાવર્સ કહેવાય, અને ગુણધર્મો એટલે કે પ્રોપર્ટીઝ, આવા પાયાના વિષયો પર છે.
ઓકે, એટલે કે વસ્તુઓ કેવી રીતે વર્તે છે અને એવું શા માટે વર્તે છે એના પર એમનું ફોકસ છે. એમના અભિગમમાં કંઈ ખાસ વાત શું અલગ છે?
એમની ખાસ વાત છે એમની પાવર્સ થિયરી, અથવા એને ડિસ્પોઝિશનલિઝમ પણ કહે છે. હવે આ શું છે? એકદમ સરળ શબ્દોમાં કહું તો એ એવું માને છે કે જગતમાં ઘટનાઓ ખાલી એક પછી એક બને છે એવું નથી. મતલબ જેમ કે બે બિલિયર્ડ બોલ ટકરાય, પણ વસ્તુઓની અંદર જ એનું કંઈક કરવાની એક આંતરિક શક્તિ કે વલણ હોય છે. જેમ કે મીઠું છે તો એમાં પાણીમાં ઓગળવાનું એક વલણ છે, લોખંડ છે તો એમાં કાટ લાગવાનું વલણ છે. આ જે શક્તિઓ છે ને એ જ કારણ અસરનો આધાર છે એવું એમનું માનવું છે. આ વિચાર જ આખી દુનિયાને જોવાની એક અલગ, વધુ જીવંત રીત આપે છે એમ કહી શકાય. અને મમ્ફર્ડની ખૂબી એ છે કે આવા જટિલ લાગતા વિચારોને પણ તેઓ ખૂબ સ્પષ્ટ અને સરળ રીતે સમજાવી શકે છે.
રસપ્રદ. એટલે વસ્તુઓ ખાલી નિષ્ક્રિય નથી પડી રહેતી, પણ એમની અંદર જ કંઈક કરવાની શક્તિ છે, એક્ટિવ છે. સરસ. હવે પુસ્તક પર આવીએ. આ પુસ્તક કોના માટે લખાયું છે અને એનો મુખ્ય હેતુ શું છે?
જો આ પુસ્તક ખાસ એવા લોકો માટે છે જેમને કદાચ ફિલોસોફીનો બહુ પરિચય નથી, પણ જેઓ ઉત્સુક છે, જાણવા માંગે છે કે આ દુનિયા કેવી રીતે કામ કરે છે. ઘણા લોકો એવું માને છે કે મેટાફિઝિક્સ એટલે કંઈક બહુ અટપટું, રહસ્યમય, જેનો રોજિંદા જીવન સાથે કોઈ લેવા દેવા નથી. મમ્ફર્ડ આ જ માન્યતાને તોડવાનો પ્રયાસ કરે છે આ પુસ્તકમાં.
અચ્છા, તો પુસ્તકનો મુખ્ય સંદેશ શું કહેવા માંગે છે? એની સેન્ટ્રલ આર્ગ્યુમેન્ટ શું છે?
પુસ્તકનો મુખ્ય સંદેશ એ છે કે મેટાફિઝિક્સ એ વાસ્તવિકતાનું જે મૂળભૂત માળખું છે એને સમજવાનો એક તાર્કિક અને જરૂરી પ્રયાસ છે. આ કોઈ હવામાં ગોળીબાર નથી. અસ્તિત્વ શું છે, સમય શું છે, હું કોણ છું, કારણ અને અસર કેવી રીતે કામ કરે છે, આ બધા પ્રશ્નો ખાલી પૂછવા ખાતર નથી. એના જવાબો ભલે અધૂરા હોય, પણ આપણી દુનિયામાં આપણું સ્થાન સમજવા માટે જરૂરી છે. મમ્ફોર્ડ ખાસ ભાર મૂકે છે કે આપણે બધા જાણીએ અજાણીએ કેટલીક મેટાફિઝિકલ માન્યતાઓ સાથે જીવીએ છીએ. એટલે સવાલ એ નથી કે મેટાફિઝિક્સ કરવું કે નહીં, સવાલ એ છે કે આપણે આપણી જે માન્યતાઓ છે એના વિશે સભાન થઈએ અને એને વધુ સારી રીતે સમજીએ.
ઓકે, એટલે આ પુસ્તક આપણને આપણી જ જે છુપી ધારણાઓ છે એને ઓળખવામાં મદદ કરે છે એમ કહી શકાય, અને પછી એ આપણને કયા કયા મુખ્ય વિચારો તરફ લઈ જાય છે, કેવી છે એની સફર?
હા બરાબર. પુસ્તક પહેલાં તો સમજાવે છે કે મેટાફિઝિક્સ શું છે અને એ શા માટે જરૂરી છે, એ પાયો નાખે છે, અને પછી તે મુખ્ય વિષયોમાં ઊંડા ઉતરે છે, જેમ કે વસ્તુઓનું અસ્તિત્વ, ઓબ્જેક્ટ્સ, એમના ગુણધર્મો, પ્રોપર્ટીઝ, પછી કારણસર, કોઝેશન, સમય, ટાઈમ, શક્યતા અને જરૂરિયાત, મોડેલિટી, અને છેલ્લે સૌથી અંગત મુદ્દાઓ, આપણી પોતાની ઓળખ અને સ્વતંત્ર ઈચ્છા, પર્સન્સ એન્ડ ફ્રી વિલ. ચાલો આમાંથી કેટલાક જે મુખ્ય મુદ્દાઓ છે એને થોડા વધુ વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ.
ચોક્કસ. શરૂઆત કરીએ અસ્તિત્વ અને વસ્તુઓથી. આપણે કહીએ કે કોઈ વસ્તુ છે તો એનો અર્થ શું? શું ખાલી ટેબલ ખુરશી જેવી ભૌતિક વસ્તુઓ જ છે, કે પછી પ્રેમ, ન્યાય કે ગણિતના આંકડા જેવી અમૂર્ત બાબતો પણ છે? આ હોવાપણાની જે તપાસ છે એને ઓન્ટોલોજી કહે છે, ખરું ને?
હા, બરાબર.
પણ એનાથી એ વધુ રસપ્રદ સવાલ એ છે કે વસ્તુ પોતે શું છે, ખાસ કરીને જ્યારે બદલાતી રહે છે.
હા, અરે આ સમજવા માટે પેલો જૂનો જાણીતો વિચાર પ્રયોગ છે, થીસિયસનું જહાજ, યાદ છે? માની લો કે એક જહાજ છે, હવે સમય જતાં એના બધા જૂના પાટિયા ખરાબ થઈ ગયા, એટલે બદલી નાખ્યા, એક પછી એક બધા જ. તો હવે જે જહાજ બચ્યું, શું એ જ મૂળ જહાજ છે?
આ તો ખરેખર વિચારવા જેવો સવાલ છે. જો બધા જ ભાગ બદલાઈ ગયા તો પછી એનું એજ કેવી રીતે રહ્યું? પણ જો એ નથી તો કયા પોઈન્ટ પર એ બદલાઈ ગયું? એક પાટિયું બદલ્યું ત્યારે કે 10 બદલ્યા ત્યારે? એની ઓળખ શેમાં રહેલી છે? એના મટીરિયલમાં, એના આકારમાં કે પછી એના ઇતિહાસમાં? શું લાગે છે?
બરાબર, આ જ તો મુદ્દો છે. અને આ સવાલ છે ને, એ આપણને વ્યક્તિગત ઓળખ સુધી લઈ જાય છે, જેની વાત આપણે પછી કરીશું. પણ હમણાં વસ્તુઓની વાત કરીએ તો, એમની ઓળખ સિવાય એમના ગુણધર્મો, પ્રોપર્ટીઝ પણ બહુ મહત્વના છે. જેમ કે સફરજન લાલ છે, ખાંડ ગળી છે, કાચ બરડ છે. આ જે લાલાશ છે, ગળપણ છે, બરડપડું છે, આ ગુણધર્મો શું છે ખરેખર? ક્યાંથી આવે છે?
અહીંયા પેલી બે મુખ્ય વિચારધારાઓ આવે છે, રિયાલિઝમ અને નોમિનલિઝમ. બરાબર. રિયાલિઝમ કહે છે કે લાલાશ જેવો ગુણધર્મ એ એક સ્વતંત્ર અમૂર્ત વસ્તુ છે, યુનિવર્સલ છે, જે જુદી જુદી લાલ વસ્તુઓમાં હાજર હોય છે. જાણે કે એક જ લાલ રંગનો આઈડિયા હોય જે સફરજનમાં પણ દેખાય, ટમેટામાં પણ દેખાય, લોહીમાં પણ દેખાય.
હા, જ્યારે નોમિનલિઝમ એવું કહે છે કે ના ભાઈ, એવી કોઈ અલગ લાલાશ હવામાં નથી તરતી, ફક્ત લાલ રંગની અલગ અલગ વ્યક્તિગત વસ્તુઓ જ અસ્તિત્વ ધરાવે છે. આપણે એમને લાલ કહીએ છીએ કારણ કે એ એકબીજાને મળતી આવે છે, પણ કોઈ યુનિવર્સલ લાલાશ જેવું કંઈ નથી. હવે બંને વિચારોની પોતપોતાની મજા છે અને પોતાની મુશ્કેલીઓ પણ છે.
બરાબર. તો વસ્તુઓ છે, એમના ગુણધર્મો છે, પણ આ બધું એકબીજા પર અસર કેવી રીતે કરે છે, એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કેવી રીતે થાય છે, આ આપણને કારણ અસર, કોઝેશનના મુદ્દા પર લાવે છે. આપણે સતત જોઈએ છીએ કે એક ઘટના પછી બીજી ઘટના બને છે, પણ શું પહેલી ઘટના ખરેખર બીજીનું કારણ બને છે, કે પછી એ ખાલી સંયોગ છે, કોઇન્સિડન્સ?
આના પર ડેવિડ હ્યુમ નામના એક બહુ જ પ્રખ્યાત ફિલોસોફર થઈ ગયા. એમણે કહ્યું કે આપણે ક્યારે કારણ અને અસર વચ્ચેનું કોઈ વાસ્તવિક જોડાણ કે શક્તિ જોઈ શકતા નથી. આપણે ફક્ત એટલું જ જોઈએ છીએ કે જ્યારે એક ઘટના બને છે, જેમ કે બિલિયર્ડ બોલને સ્ટ્રાઇકર વાગે, ત્યારે બીજી ઘટના, બોલ આગળ વધે, નિયમિતપણે એની પાછળ આવે છે. આને એમણે કોન્સ્ટન્ટ કંજંક્શન કહ્યું. હ્યુમ કહે છે કે આ બે ઘટનાઓ વચ્ચે કોઈ છુપી શક્તિ કે દોરો નથી જેને આપણે કારણ કહી શકીએ. બસ આ ક્રમ વારંવાર બને છે, એટલે આપણે માની લઈએ છીએ કે પહેલું બીજાનું કારણ છે.
ઓહો, પણ મમફળ આનાથી બિલકુલ અલગ વિચારે છે, ખરું ને? એમોની પેલી પાવર્સ થિયોરી અહીં શું કહે છે?
હા, મમફોર્ડ કહે છે કે હ્યુમની વાત સાચી પણ અધૂરી છે. એમના મતે વસ્તુઓમાં ખરેખર આંતરિક શક્તિઓ, પાવર્સ કે વલણો, ડિસ્પોઝિશન્સ હોય છે. કાચમાં બરડપણું છે એ એની એક શક્તિ છે, તૂટવાની શક્તિ. ખાંડમાં ઓગળવાની શક્તિ છે. જ્યારે યોગ્ય સંજોગો ઊભા થાય ત્યારે આ શક્તિઓ પ્રગટ થાય છે, એક્ચ્યુએટ થાય છે. એટલે પથ્થર ફેંકવાથી કાચ તૂટે છે, કારણ કે પથ્થરની અથડાવાની શક્તિ કાચની જે તૂટવાની આંતરિક શક્તિ છે એને સક્રિય કરે છે. તો કારણ એ ખાલી ઘટનાઓનો ક્રમ નથી, પણ વસ્તુઓના આંતરિક સ્વભાવ અને એમની શક્તિઓની રમત છે. આખી દુનિયા આનાથી વધુ ગતિશીલ, વધુ શક્તિશાળી લાગે છે.
વાહ, આ વિચાર તો ખરેખર આખી દુનિયાને જોવાની દ્રષ્ટિ બદલી નાખે એવો છે.
માત્ર ઘટનાઓનો ક્રમ નહીં પણ વસ્તુઓની અંદરની શક્તિઓ. અદ્ભુત. હવે વાત કરીએ સમયની, ટાઈમ. આ તો કદાચ બધામાં સૌથી રહસ્યમય વિષય છે ને. શું સમય નદીની જેમ વહે છે કે પછી બધું એક સાથે જ અસ્તિત્વ ધરાવે છે? આપણો અનુભવ તો વહેવાનો છે.
હા, સમય વિશે મુખ્યત્વે બે ત્રણ અલગ અલગ મંતવ્યો પ્રચલિત છે. એક છે પ્રેઝન્ટિઝમ. એ કહે છે કે ફક્ત વર્તમાન ક્ષણ જ સાચી છે, વાસ્તવિક છે. ભૂતકાળ જતો રહ્યો એ હવે નથી, ભવિષ્ય હજુ આવ્યું નથી. આપણો સામાન્ય અનુભવ કંઈક આવો જ હોય છે, બરાબર ને?
હા, મોટે ભાગે આપણે એમ જ અનુભવીએ છીએ. અને બીજો મત શું છે?
બીજો મુખ્ય મત છે ઇટર્નલિઝમ, અથવા જેને બ્લોક યુનિવર્સ પણ કહે છે. એ કહે છે કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું જ એક સરખું વાસ્તવિક છે અને જાણે કે એક સાથે જ અસ્તિત્વ ધરાવે છે. કલ્પના કરો કે સમય એક લાંબો રસ્તો છે અને આપણે એના પર આગળ વધી રહ્યા છીએ, પણ આખો રસ્તો શરૂઆતથી અંત સુધી પહેલેથી જ ત્યાં મોજૂદ છે. આઇન્સ્ટાઇનની જે સાપેક્ષતાનો સિદ્ધાંત છે, થિયરી ઓફ રિલેટિવિટી, એ આ વિચારને થોડો વૈજ્ઞાનિક ટેકો આપે છે. આ વિચાર પ્રમાણે સમય વહેતો નથી, એ બસ છે, આપણે એમાંથી પસાર થઈએ છીએ.
બાપરે, આ તો થોડું અજીબ લાગે છે. એટલે કે મારું ભવિષ્ય પણ અત્યારે ક્યાંક છે, એ નક્કી જ છે?
હા, ઇટર્નલિઝમના દૃષ્ટિકોણથી તો એમ જ. જો કે એક ત્રીજો મત પણ છે, ગ્રોઈંગ બ્લોક થિયરી. એ આ બંનેની વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયાસ કરે છે. એ કહે છે કે ભૂતકાળ અને વર્તમાન વાસ્તવિક છે કારણ કે એ બની ચૂક્યા છે, પણ ભવિષ્ય હજુ બન્યું નથી, એ અનિશ્ચિત છે. જાણે કે વાસ્તવિકતાનો જે બ્લોક છે એ સમય સાથે મોટો થતો જાય છે, આગળ વધતો જાય છે. આ બધા વિચારો આપણી સમયની જે સાહજિક સમજ છે એને ખરેખર પડકારે છે.
ખરેખર. અને સમયની જેમ જ આ શક્યતા અને જરૂરિયાતના ખ્યાલો પણ ગૂંચવણ ભર્યા છે. આપણે ઘણીવાર કહીએ છીએ, અરે વરસાદ આવી શક્યો હોત, અથવા માણસ માટે શ્વાસ લેવો જરૂરી છે. આ શક્યતા અને જરૂરિયાત શું છે, એમનો આધાર શું?
અસફીમાં મોડાલિટી કહેવાય છે, અને આના માટે ડેવિડ લુઇસ નામના એક ફિલોસોફરે એક ખૂબ જ વિચિત્ર પણ બહુ પ્રભાવશાળી વિચાર આપેલો, મોડલ રિયાલિઝમ. એમને કહ્યું કે આપણી દુનિયા જેવી જ અસંખ્ય સમાંતર વાસ્તવિક દુનિયાઓ અસ્તિત્વ ધરાવે છે. એટલે જ્યારે આપણે કહીએ કે વરસાદ આવી શક્યો હોત, ત્યારે એનો સીધો અર્થ એ છે કે એક બીજી દુનિયા છે જે બધી રીતે આપણા જેવી જ છે, પણ ત્યાં ખરેખર વરસાદ આવ્યો.
શું વાત કરો છો, બીજી દુનિયાઓ, અસંખ્ય! આ તો સાયન્સ ફિક્શન જેવું લાગે છે. શું મમફળા વાત માને છે?
ના, મોટાભાગના ફિલોસોફરોની જેમ મુમફળ પણ આટલી બધી સમાંતર દુનિયાઓનો જે ખર્ચાળ વિચાર છે એની સાથે સહેમત નથી થતા. તેઓ ફરી પાછા પોતાની પેલી પાવર્સ થિયરી પર જાય છે. તેઓ કહે છે કે શક્યતા કોઈ બીજી દુનિયામાં નથી, પણ આ જ દુનિયાની વસ્તુઓની આંતરિક શક્તિઓમાંથી જ જન્મે છે. ગ્લાસ તૂટી શકે છે કારણ કે તેની અંદર બરડપણું નામની શક્તિ, એક પાવર રહેલો છે. કોઈ બીજી દુનિયાની જરૂર નથી આ સમજાવવા. શક્યતા એ આ દુનિયાની વસ્તુઓના સ્વભાવમાં જ, એમના ડિસ્પોઝિશનમાં જ રહેલી છે.
ઓકે, એટલે ફરી પાછી પેલી શક્તિની વાત આવી. આ એમનો કેન્દ્રવર્તી વિચાર લાગે છે. અને છેલ્લે પુસ્તક આપણી પોતાની ઓળખ, પર્સનલ આઇડેન્ટિટી અને સ્વતંત્ર ઈચ્છા, ફ્રીવિલ, જેવા અત્યંત અંગત અને મહત્વના મુદ્દા ઉપર આવે છે. આખી જિંદગી આપણે બદલાતા રહીએ છીએ. આપણું શરીર બદલાય, વિચારો બદલાય, યાદો ઉમેરાય, ભૂંસાય, તો પછી આપણે એ જ વ્યક્તિ કેવી રીતે રહીએ છીએ? આ તો પેલા થીસીયસના જહાજ જેવો જ સવાલ થયો, પણ આપણા પોતાના માટે.
બરાબર. આપણી ઓળખનો આધાર શું છે? શું એ શરીરમાં છે? પણ શરીર તો સતત બદલાય છે. જો મગજ બદલી શકાય તો શું થાય? શું આપણી ઓળખ આપણી યાદશક્તિ અને ચેતનામાં છે? પણ જો કોઈને સ્મૃતિભ્રંશ થાય તો એ વ્યક્તિ બદલાઈ ગઈ? કે પછી કોઈ અમૂર્ત આત્મા છે જે કાયમ રહે છે? આ સવાલોના કોઈ સરળ જવાબો નથી, અને જુદા જુદા ફિલોસોફરોએ જુદા જુદા જવાબો આપ્યા છે. અને આની સાથે જ ગાઢ રીતે જોડાયેલો છે સ્વતંત્ર ઈચ્છાનો પ્રશ્ન. જો બ્રહ્માંડમાં બધું જ કારણ અસરના નિયમોથી પહેલેથી જ નક્કી થતું હોય, જેને ડિટર્મિનિઝમ કહેવાય, તો શું આપણે ખરેખર કંઈ પણ પસંદ કરવા માટે સ્વતંત્ર છીએ? આપણી પાસે ફ્રી વિલ છે?
આ તો બહુ જ મોટો અને ગંભીર સવાલ છે.
કારણ કે જો બધું પહેલેથી નક્કી જ હોય તો પછી નૈતિક જવાબદારી કોની? સારા ખરાબ કાર્યોનો અર્થ શું રહે? શું સ્વતંત્ર ઈચ્છા અને નિયતિવાદ એકસાથે શક્ય છે, કમ્પેટેબિલિઝમ? કે પછી આપણે કાં તો માનવું પડે કે બધું નક્કી છે અને સ્વતંત્ર ઈચ્છા ભ્રમ છે, હાર્ડ ડિટર્મિનિઝમ, અથવા માનવું પડે કે આપણે સ્વતંત્ર છીએ અને નિયતિવાદ ખોટો છે, લિબર્ટેરિયનિઝમ? મમ્ફર્ડની પેલી પાવર્સ થિયરી આ બાબતે શું સૂચવે છે?
હા, આ ખૂબ જ જટિલ અને સદીઓ જૂની ચર્ચાઓ છે. મમ્ફર્ડનો પાવર્સનો જે વિચાર છે એ કદાચ એમ સૂચવી શકે કે વસ્તુઓ અને કદાચ મનુષ્યો પણ પોતાની આંતરિક શક્તિઓ કે સ્વભાવ મુજબ વર્તવા માટે બંધાયેલા છે, જે નિયતિવાદ તરફ ઇશારો કરે. પણ તેઓ માનવ ચેતના અને નિર્ણય પ્રક્રિયાની જટિલતાને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર ઇચ્છા માટે પણ અમુક જગ્યા રાખવાનો પ્રયાસ કરે છે. આ ચર્ચાઓ આપણને આપણા નિર્ણયો, આપણી જવાબદારી અને આપણા જીવનના અર્થ વિશે ફરીથી અને કદાચ વધુ ઊંડાણથી વિચારવા મજબૂર કરે છે.
ચોક્કસ. તો આટલી બધી ગહન અને રસપ્રદ ચર્ચા પછી જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓને તારવવા હોય તો શું કહી શકાય? કઈ વાતો આપણે ખાસ યાદ રાખવી જોઈએ?
મને લાગે છે પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ એ છે કે મેટાફિઝિક્સ અનિવાર્ય છે, એને ટાળી શકાય નહીં. આપણે ભલે તેના વિશે સભાન ન હોઈએ, પણ આપણે બધા અમુક ને અમુક મેટાફિઝિકલ માન્યતાઓ સાથે જીવીએ જ છીએ, સમય વિશે, કારણ વિશે, પોતાની જાત વિશે. જેમ કે તમે ભારતીય સંદર્ભમાં કર્મના સિદ્ધાંતની વાત કરી શકો. એ પણ કારણ, અસર, સમય અને જવાબદારી વિશેની એક ઊંડી મેટાફિઝિકલ માન્યતા જ છે ને. એટલે સવાલ એ નથી કે મેટાફિઝિક્સ કરવું કે નહીં કરવું. સવાલ એ છે કે આપણે આપણી માન્યતાઓને સમજીને, વિચારીને વધુ સારી રીતે સ્વીકારીએ. ગુડ મેટાફિઝિક્સ વર્સિસ બેડ મેટાફિઝિક્સ.
સાચી વાત. બીજો મુદ્દો જે મને લાગ્યો તે એ છે કે દેખાવો અને વાસ્તવિકતા હંમેશા એક નથી હોતા. આપણે જે ઇન્દ્રિયોથી અનુભવીએ છીએ, જે દેખીતું લાગે છે, એની પાછળની હકીકત કદાચ જુદી હોઈ શકે છે. જેમ તમે સમયની વાત કરી, આપણને એ વહેતો લાગે છે પણ કદાચ એવું નથી. મેટાફિઝિક્સ આપણને એ સપાટીની નીચે જોવા માટે પ્રોત્સાહિત કરે છે, પડકારે છે.
બરાબર. ત્રીજું, અને આ મમ્ફોર્ડનો ખાસ ફાળો છે, એ છે પાવર્સનો વિચાર. એક ગતિશીલ, શક્તિ આધારિત વિશ્વ દૃષ્ટિકોણ. દુનિયાને માત્ર અથડાતા નિષ્ક્રિય અણુઓના સમૂહ તરીકે જોવાને બદલે વસ્તુઓમાં રહેલી આંતરિક શક્તિઓ અને વલણોથી ચાલતી એક જીવંત, ગતિશીલ વ્યવસ્થા તરીકે જોવાની આ દૃષ્ટિ છે. પેલું ઉદાહરણ, બીજમાં વૃક્ષ બનવાની શક્તિ છે. આ વિચાર ખરેખર બહુ આશાસ્પદ લાગે છે, નહીં?
હા, બિલકુલ. અને ચોથું, મને એ પણ સમજાયું કે આ બધા મુદ્દાઓ એકબીજા સાથે જોડાયેલા છે. ઓળખ, કારણ, સમય, શક્યતા, સ્વતંત્ર ઈચ્છા, આ બધા અલગ અલગ ખાના નથી, પણ એકબીજા સાથે ગૂંથાયેલા છે. એક વિષય પરનો તમારો વિચાર બીજા વિષય પરની તમારી સમજને અસર કરે છે.
મમ્ફોર્ડ એ પણ ભારપૂર્વક કહે છે કે આ પ્રશ્નો ભલે જટિલ લાગે, પણ તેના વિશે વિચારવું શક્ય અને જરૂરી છે. આ કોઈ ફક્ત પંડિતો કે ફિલોસોફરોનો ઇજારો નથી. સામાન્ય બુદ્ધિ અને તર્કનો ઉપયોગ કરીને આપણે સૌ આ મૂળભૂત સવાલો સાથે જોડાઈ શકીએ છીએ, એને સમજવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. બસ બાળકની જેમ જિજ્ઞાસુ બનવાની જરૂર છે.
એકદમ સાચી વાત. પુસ્તકમાં ઘણા વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. ચાલો અમુક પંક્તિઓ ભલે શબ્દશા ના હોય પણ સાર રૂપે પર વાત કરીએ. એક જે મને બહુ ગમ્યું તે આ છે, મેટાફિઝિક્સ ખાલી અજીબોગરીબ શક્યતાઓની વાતો નથી, પણ આપણી અને દરેક વસ્તુના અસ્તિત્વના જે સૌથી મૂળભૂત લક્ષણો છે એના વિશે છે. આ ખરેખર એની અગત્યતા સમજાવે છે, નહીં?
હા, બરાબર. એ સીધું બતાવે છે કે આ કોઈ દૂરની એકેડેમિક વાત નથી, પણ આપણા પોતાના અસ્તિત્વના પાયાની વાત છે. બીજો એક વિચાર આ દિશામાં આગળ વધે છે. જ્યારે આપણે પૂછીએ છીએ કે કોઈ વસ્તુ ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે નહીં, અથવા તો આપણે 10 વર્ષ પહેલાં હતા એ જ વ્યક્તિ છીએ કે નહીં, ત્યારે ખરેખર તો આપણે મેટાફિઝિક્સ જ કરી રહ્યા છીએ.
હા, એટલે કે આપણે બધા જાણીએ અજાણીએ ફિલોસોફર તો છીએ જ. અને ત્રીજો વિચાર જે મમ્ફર્ડના મુખ્ય સિદ્ધાંતને સ્પષ્ટ કરે છે, કારણ એટલે ખાલી એક પછી એક નિયમિત પેટર્નમાં બનતી ઘટનાઓનો ક્રમ નહીં, પણ વસ્તુની અંદર રહેલી વાસ્તવિક શક્તિની સક્રિય અભિવ્યક્તિ. કોઈ વસ્તુ જેવી છે તેના કારણે જ તેવું વર્તન કરે છે.
બરાબર. આ યુમના મત કરતાં સાવ જુદી વાત છે. એ કહે છે કે કારણ વસ્તુના સ્વભાવમાંથી એની અંદરથી જન્મે છે, બહારથી લાદવામાં નથી આવતું. આનાથી, જેમ મેં પહેલાં કહ્યું, વિજ્ઞાનના નિયમોને સમજવાની રીત બદલાઈ શકે. કદાચ જવાબદારી અને સ્વતંત્રતાની જે ચર્ચા છે એને પણ એક નવી દિશા મળી શકે.
આમ બધું સાંભળ્યા પછી એક વ્યવહારુ સવાલ મનમાં આવે છે કે આ બધી અમૂર્ત જેવી લાગતી વાતોનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આ પુસ્તક વાંચીને સામાન્ય માણસને શું ફાયદો થાય?
ના ના, ચોક્કસ ફાયદા છે. અમૂર્ત લાગે પણ છે નહીં. સૌથી મોટો ફાયદો તો છે વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગનો વિકાસ. આપણી પોતાની અને બીજા લોકોની જે ઊંડી છુપી ધારણાઓ છે એને ઓળખતા શીખીએ છીએ, એના પર સવાલ કરતા શીખીએ છીએ. જેમ કે કોઈ જાહેરાત જોઈએ કે કોઈ નેતાનું ભાષણ સાંભળીએ તો એમાં કઈ મેટાફિઝિકલ ધારણા છુપાયેલી છે. દાખલા તરીકે, સુખ એટલે શું, પ્રગતિ કોને કહેવાય, આ સમજ આપણને ભ્રમમાં પડતા બચાવી શકે છે.
બરાબર. બીજું, કદાચ વિજ્ઞાનને વધુ ઊંડાણથી સમજવામાં પણ મદદ મળે ને?
વિજ્ઞાન કારણ, નિયમ, પદાર્થ, સમય જેવા શબ્દો વાપરે છે, પણ એનો ખરો અર્થ શું? મેટાફિઝિક્સ એ ખ્યાલોની પાછળની ફિલોસોફી સમજાવવામાં મદદ કરે છે.
બિલકુલ. ત્રીજું, પોતાની ઓળખ અને જીવનના મૂલ્યો વિશે વધુ સ્પષ્ટતા આવી શકે છે. હું કોણ છું, આ સવાલ પર વિચાર કરવાથી આપણા જીવનના નિર્ણયો, ભલે તે કારકિર્દીના હોય, સંબંધોના હોય, કે પછી શું ખરેખર મહત્વનું છે, એ બધું વધુ સ્પષ્ટ થઈ શકે છે. અને પીરી, સ્વતંત્ર ઈચ્છા અને નિયતિવાદની ચર્ચા, એનો શું પ્રભાવ પડે, એ કદાચ આપણને ન્યાય, સજા અને સામાજિક જવાબદારી વિશે ફરીથી વિચારવા પ્રેરે છે. શું કોઈ ગુનેગાર ખરેખર તેના કાર્યો માટે પૂરેપૂરો જવાબદાર છે? આપણા સમાજમાં આપણે જવાબદારી કેવી રીતે નક્કી કરીએ છીએ અને કરવી જોઈએ, આના પર વિચારવાની દિશા ખુલે.
અને છેલ્લે, મને લાગે છે કે આવી તાર્કિક અને ઊંડી ચર્ચા કરવાની જે પ્રક્રિયા છે એ આપણી વાતચીત અને દલીલ કરવાની ક્ષમતા પણ સુધારે છે. સ્પષ્ટ રીતે વિચારવું, ચોક્કસ શબ્દો વાપરવા, તર્કબદ્ધ રીતે પોતાની વાત રજૂ કરવી, આ બધી કુશળતા અહીં કેળવાય છે.
તો આજના આ સમગ્ર મંથન પછી મારા માટે સૌથી મહત્વની વાત એ રહી કે મેટાફિઝિક્સના સવાલો ભલે ગમે તેટલા મોટા અને જટિલ લાગે, પણ તે આપણી સહજ માનવ જિજ્ઞાસાનો જ એક ભાગ છે. અને સ્ટીફન મમ્ફર્ટ જેવા લેખકો તેને આપણા માટે વધુ સુલભ, વધુ અપ્રોચેબલ બનાવે છે. આના વિશે વિચારવું ડરામણું નથી, પણ ખરેખર રોમાંચક છે.
અને મારા માટે મુખ્ય શીખ એ હતી કે આપણી વાસ્તવિકતાની જે સમજ છે એ ખરેખર કેટલી બધી છુપી ધારણાઓ પર ટકેલી છે. આપણે ઘણું બધું ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. મમ્ફર્ડનું પુસ્તક એ ધારણાઓને સપાટી પર લાવીને તેને ચકાસવા માટેના સાધનો પૂરા પાડે છે. અને ખાસ કરીને પેલો પાવર્સનો વિચાર, એ ખરેખર દુનિયાને અને તેમાં રહેલી વસ્તુઓને એક નવી જ, વધુ જીવંત દ્રષ્ટિથી જોવાની તક આપે છે. વસ્તુઓ માત્ર નિષ્ક્રિય નથી, પણ તેમની અંદર કંઈક કરવાની શક્તિ છે. એ વિચાર મને બહુ ગમ્યો.
સરસ. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે વિરામ લઈએ. આપણી આસપાસની દુનિયામાં એવી કઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ છે જેના સ્વભાવ કે તેની આંતરિક શક્તિ વિશે આપણે ક્યારેય ખાસ વિચાર્યું નથી, પણ જો વિચારીએ તો કદાચ તેના વર્તનને સમજવામાં મદદ મળી શકે? એ કદાચ આપણી પોતાની કોઈ ટેવ હોઈ શકે, સમાજનો કોઈ રિવાજ હોઈ શકે, કે પછી પ્રકૃતિનો કોઈ ક્રમ હોઈ શકે. એની અંદર કઈ શક્તિ છુપાયેલી છે જેના કારણે તે જીવ છે તેવું વર્તે છે? જરા વિચારજો.
અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.